આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર.
કોરોના વાયરસ રસીની વિગતવાર માહિતી આપણે ડોક્ટર ભૌમિકભાઈ શાહ પાસેથી મેળવતા આવ્યા છીએ. આજે બીજા ભાગમાં વાત કરવી છે કે આ રસી કોણ લઈ શકે, કોણે લેવી જોઈએ, કોણે ન લેવી જોઈએ. ભૌમિકભાઈ, વેલકમ બેક ટુ SBS ગુજરાતી.
થેન્ક યુ નિકલબેન અને બધા શ્રોતાજનોને પણ અ ગુડ ડે.
ભૌમિકભાઈ, અગાઉ તમે અમને ફાઇઝર અને એસ્ટ્રાઝેનેકાની રસી વિશે થોડી માહિતી આપી. હવે જાણવું છે કે કોણે આ રસી લેવી જોઈએ, કોણે ન લેવી જોઈએ. તેમાં સૌથી પહેલા જણાવશો કે જેને COVID-19 થઈ ચૂક્યું હોય, જેને કોરોના વાયરસનો ચેપ લાગી ચૂક્યો હોય, તેમણે આ રસી લેવી કે ન લેવી?
તો આ પ્રશ્ન છે જે હેલ્થ રેગ્યુલેટર્સ છે એમના દિમાગમાં ખૂબ મોટો પ્રશ્ન છે. અત્યારે આપણી પાસે અનલિમિટેડ સપ્લાય ઓફ વેક્સિન નથી અને આપણે ચૂઝ કરવું પડે એવું છે કે જ્યારે આપણે બેચમાં જુદા જુદા વેક્સિનના સપ્લાય આવી રહ્યા હોય તો કોને પ્રાયોરિટાઇઝ કરવા વેક્સિન લેવા માટે. અને જો આપણી પાસે ઇનફ વેક્સિનનો સપ્લાય આવી જાય તો બધા માટે ઇનફ વેક્સિન હોય તેમ છતાં કોને વેક્સિન આપવી હિતાવહ નથી, એ બંને સવાલો ખૂબ અગત્યના છે. પહેલો સવાલ જે તમારો છે, જેને કોવિડ ઇન્ફેક્શન થયું હોય એને વેક્સિન લેવાની જરૂર છે કે નહીં? નાઉ ઇફ વી થિંક કે આપણે કોવિડ વાયરસના પાર્ટિકલ્સ બોડીમાં ઇન્સર્ટ કરીને ઇમ્યુન સિસ્ટમને એક્ટિવેટ કરવાનું કામ કરી રહ્યા છે, તો જેને કોવિડનું ઇન્ફેક્શન થઈ ગયું હોય એને ઓલરેડી કોવિડ વાયરસના પાર્ટિકલ્સ બોડીમાં ઓલરેડી પહોંચી ગયા છે અને ઇમ્યુન સિસ્ટમ એક્સપોઝ થઈ ગઈ છે. એટલે એ એસેન્શિયલ નથી કે જેને કોવિડનું ઇન્ફેક્શન થયું હોય એને પ્રાયોરિટી ગણીને એ લોકોને વેક્સિન આપવામાં આવે. પણ આપણને એ ખબર નથી કે કોવિડ વાયરસની સામેની ઇમ્યુનિટી છે કેટલા ટાઈમ સુધી લાસ્ટ કરે છે. એટલે એવું પણ બને કે આફ્ટર 3, 6, 9 મંથ્સ જેને ઓલરેડી કોવિડ ઇન્ફેક્શન થઈ ગયું હોય એની ઇમ્યુનિટી વેન થઈ ગઈ હોય અને ઓછી થઈ ગઈ હોય અને પછી એ લોકો ફ્યુચર ઇન્ફેક્શન માટે પ્રોટેક્ટેડ ન હોય. અને એ હજુ સ્ટડી અને રિસર્ચનો વિષય છે. પણ જ્યારે વેક્સિન અવેલેબલ થાય તો કદાચ પ્રાયોરિટી કે ફર્સ્ટ લિસ્ટની અંદર જેને ઓલરેડી કોવિડ ઇન્ફેક્શન થઈ ગયું હોય એ લોકો ડેફિનેટલી નહીં હોય. પણ આપણી પાસે ઇનફ વેક્સિન જ્યારે આવી જાય તો જેને ઇન્ફેક્શન જેમ કે 6-9 મહિના પહેલા થયું હોય તો કદાચ એ લોકોની ઇમ્યુનિટી એન્ટીબોડી ટાઇટર કે એન્ટીબોડી લેવલ મેઝર કરી અને ચેક કરી અને એવું ગણી શકાય કે જો એમનું એન્ટીબોડી લેવલ ઓછું થયું હોય તો એમને કદાચ વેક્સિન આપવાથી ફાયદો થાય. સો એ સવાલ એ વખતે શાયદ આન્સર થઈ શકે કે જ્યારે આપણે પાસે ઇનફ વેક્સિન થઈ ગઈ હોય અને આપણે જેને કોવિડ ઇન્ફેક્શન થયું એને પણ ફરી વેક્સિન આપવાની વિચાર કરીએ. એના સિવાય જો આપણે વિચાર કરીએ બીજા સબગ્રુપ્સનો, તો કોને વેક્સિન આપવી ખૂબ જરૂરી છે, તો સૌથી પહેલા તો હેલ્થ સિસ્ટમ સસ્ટેન થવા માટે જે લોકો સૌથી વધારે એક્સપોઝ થતા હોય કોવિડના ઇન્ફેક્શન્સથી, જેમાં હેલ્થ વર્કર્સ હોય, ડોક્ટર્સ હોય, નર્સિસ હોય, ફિઝિયોથેરાપિસ્ટ હોય, ક્લીનર્સ હોય હોસ્પિટલની અંદર, એમ્બ્યુલન્સ ડ્રાઈવર્સ હોય, આ બધા એઝ ધે સે કે ફર્સ્ટ લાઇન કે ફ્રન્ટ લાઇનના વર્કર્સ છે, જે લોકો રેગ્યુલરલી એક્સપોઝ થાય છે કોવિડના ઇન્ફેક્શનવાળા પેશન્ટો સાથે. અને જો એ લોકો સિક હોય તો હોસ્પિટલ સિસ્ટમ ભાંગી પડે એમ છે. એટલે એ લોકો ડેફિનેટલી એક પ્રાયોરિટી ગ્રુપમાં આવે છે, ઇરિસ્પેક્ટિવ ઓફ ધેર એજ. પછી એ લોકોને ડાયાબિટીસ ન હોય કે એ લોકોની ઉંમર વધારે ન હોય, સિનિયર સિટીઝન ન હોય, તેમ છતાં હેલ્થ સિસ્ટમને ટકાવી રાખવા માટે અને એક્સપોઝર લેવલને જોઈને એ લોકોને ડેફિનેટલી મોટેભાગના કન્ટ્રીઝમાં પ્રાયોરિટાઇઝ કરવામાં આવ્યા છે કે જ્યારે અર્લી બેચીસ ઓફ વેક્સિન આવે તો હેલ્થ કેર વર્કર્સને ડેફિનેટલી એક પ્રાયોરિટી ગ્રુપ ગણવામાં આવે છે. બીજી વસ્તુ આપણે વિચારીએ તો ઓસ્ટ્રેલિયામાં અત્યારે ઓસ્ટ્રેલિયા કન્ટ્રીમાં આપણે જોઈએ તો મોટેભાગના કેસીસ અત્યારે ઇમ્પોર્ટેડ કેસીસ છે કે જે ઓસ્ટ્રેલિયનો વિદેશોમાંથી પાછા પોતાના ઘરે પહોંચી રહ્યા છે રીપેટ્રીએશનથી, ક્વોરન્ટાઇનમાં છે અને ત્યાં આગળ મેજર પ્રપોર્શન ઓફ કેસીસ અત્યારે ઓસ્ટ્રેલિયામાં ત્યાં આગળ ક્વોરન્ટાઇનમાં જોવામાં મળે છે. એટલે ઇવન દો હેલ્થ કેર વર્કર ન હોવા છતાંય જે લોકો ક્વોરન્ટાઇનના મેનેજમેન્ટનું કામ કરે છે, એના સિક્યોરિટી પ્રોફેશનલ્સ છે કે એર ક્રૂ છે જે એરક્રાફ્ટના પાયલટ અને ફ્લાઇટ અટેન્ડન્ટ હોય એ બધા છે, એ લોકોને કેરી કરવાવાળા જે બસના ટ્રાન્સપોર્ટવાળા છે, ક્લીનર્સ ઇન હોટેલ્સ છે, હોટેલનો સ્ટાફ છે, એ બધા પણ ઇનરવે હાઈ રિસ્ક છે, એટલે એમને પણ પ્રાયોરિટાઇઝ ઓસ્ટ્રેલિયામાં કરવાનું વિચારવામાં આવ્યું છે. એના સિવાય તમે જનરલ પોપ્યુલેશનમાં જાઓ તો એ લોકો જેમને કોવિડ ઇન્ફેક્શન થયા પછી સિરિયસ ઇન્ફેક્શન અને મોર્ટાલિટીના ચાન્સીસ વધારે હોય. કે આપણે જોવામાં આવ્યું છે કે સિનિયર સિટીઝન્સ જે લોકો 65ની ઉપર કે પછી 70 કે 80ની ઉપરના એજ છે, એમાં સેમ કોવિડ વાયરસના ઇન્ફેક્શનથી મોર્ટાલિટીના ચાન્સીસ વધારે છે. અથવા તો જે લોકોને એવી સાથેની મેડિકલ ઇલનેસીસ હોય જેમ કે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ, કેન્સર, જે લોકોમાં ઇરિસ્પેક્ટિવ ઓફ ધેર એજ એ લોકોની એબિલિટી ટુ કોપ વિથ કોવિડ ઇન્ફેક્શન ઓછી હોય ને એ લોકોમાં પણ મોર્ટાલિટીના ચાન્સીસ વધારે છે. એટલે એને આપણે કહીએ વલનરેબલ પોપ્યુલેશન, કે જે લોકોમાં કોવિડ ઇન્ફેક્શન થાય તો મોર્ટાલિટીના ચાન્સીસ વધારે છે, એ એક પ્રાયોરિટી ગ્રુપ બની જાય છે. એટલે મોટેભાગના કન્ટ્રીઝમાં જ્યારે નવી વેક્સિન હજુ ઇનસફિશિયન્ટ લેવલ આપણી પાસે અવેલેબલ હોય ત્યારે હેલ્થકેર વર્કર્સ, હાઈલી વલનરેબલ પોપ્યુલેશન અને ક્વોરન્ટાઇન ફેસિલિટીની સાથે રિલેટેડ લોકોને પ્રાયોરિટી આપવામાં આવશે. અને પછી જ્યારે ઇનફ વેક્સિન અવેલેબલ થાય ત્યારે ઇરિસ્પેક્ટિવ ઓફ ધેર રિસ્ક સ્ટેટસ એ બધાને ઓફર કરવામાં આવશે. એનું જો બીજું પાસું જોઈએ કે કોને વેક્સિન ન લેવી જોઈએ, તો એમાં અગત્યની વસ્તુ એ છે કે આપણી પાસે વેક્સિનની સેફટીની ઇન્ફોર્મેશન દરેક પોપ્યુલેશનના સબગ્રુપ માટે નથી. જ્યારે જ્યારે ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવે છે ત્યારે એના એલિજિબિલિટી ક્રાઇટેરિયા હોય છે, અને યુઝ્યુઅલી આ બધી વેક્સિન 18 યર્સથી અબાવના એજ ગ્રુપમાં લોકોને લઈને કરવામાં આવેલી છે. એટલે 18 વર્ષથી નાના અથવા ચિલ્ડ્રન અને એડોલસન્ટની વાત કરીએ એ લોકોની માટે સેફટીની ઇન્ફોર્મેશન આપણી પાસે નથી. અત્યારે એક કંપની જે મોડર્ના છે એ લોકો 12-18 વર્ષના ચિલ્ડ્રન માટેની વેક્સિનની ટ્રાયલ ચાલુ કરી રહ્યા છે, પણ 18 વર્ષથી નીચેના લોકો માટે વેક્સિન સેફટી ઇન્ફોર્મેશન ન હોવાને કારણે અને એટ ધ સેમ ટાઈમ એ લોકોમાં મોર્ટાલિટી રેટ પણ યુઝ્યુઅલ કરતાં ઓછો હોવાને કારણે એમને કદાચ આ વેક્સિન રેકમેન્ડ કરવામાં નહીં આવે, જ્યાં લગીને આપણી પાસે સેફટીની ઇન્ફોર્મેશન નહીં હોય. એ જ રીતે એડલ્ટની અંદર પ્રેગ્નન્ટ જે વિમેન હોય છે એ લોકોમાં પણ વેક્સિનની સેફટીના પ્રોપર ટ્રાયલ અત્યારે આપણી પાસે રિઝલ્ટ નથી. કેમ કે પ્રેગ્નન્સી એક વલનરેબલ સ્ટેજ છે ને એમાં જો કોઈ સિરિયસ સાઇડ ઇફેક્ટ હોય નોન પ્રેગ્નન્ટ લોકોમાં તો એમાં રિસ્ક પ્રેગ્નન્સીના આઉટકમ ઉપર પણ રહે છે. એટલે એટ ધીસ લેવલ આપણી પાસે પ્રેગ્નન્સીમાં વેક્સિનની સેફટીની ઇન્ફોર્મેશન નથી. જ્યારે નોન પ્રેગ્નન્ટમાં એની સેફટી એસ્ટાબ્લિશ થાય ત્યારે પછી પ્રેગ્નન્સીમાં એના ડેટા ઉભા થશે. એટલે કદાચ પ્રેગ્નન્ટ વિમનને પણ શરૂઆતમાં આ વેક્સિન આપવી હિતાવ નહીં ગણવામાં આવે. અને ત્રીજી વસ્તુ છે કે વેક્સિનના જે મેન્યુફેક્ચરિંગની પ્રોસેસમાં અથવા તો એને વાયલમાં પેક કરવામાં જે બાકીના કમ્પોનન્ટ્સ હોય એની સામે જો એલર્જીના ચાન્સીસ હોય તો એ એલર્જી ઇન્ફોર્મેશન પણ પેશન્ટ સાથે ચેક કરવામાં આવશે, અને જો એવું લાગે કે હાઈ રિસ્ક ઓફ એલર્જી છે તો એમને પણ વેક્સિન આપવામાં નહીં આવે. સો એસેન્શિયલી યંગ ચિલ્ડ્રન, પ્રેગ્નન્ટ વિમન અને એલર્જીસ, ધોઝ વિલ બી ધ ગ્રુપ્સ જ્યાં આગળ વેક્સિન યુઝ્યુઅલી આપવામાં અથવા ઓફર કરવામાં શરૂઆતમાં નહીં આવે.
અને જો કોઈ શ્રોતા મિત્રો જો અત્યારે આ માહિતી સાંભળ્યા પછી ક્લિયર ન હોય કે તેમણે આ વેક્સિન લેવી જોઈએ કે નહીં, તો તમારી શું સલાહ છે તેમને?
મારી સલાહ એ છે કે સૌથી પહેલા આ વેક્સિન વિશે ડિસિઝન લેતા પહેલા ગેટ યોર સેલ્ફ ઇન્ફોર્મ, અને ઇન્ફોર્મેશન આપણે સ્પીક આઉટ કરવી પડતી હોય છે. આપણને જે સોશિયલ મીડિયાની ફીડમાં આવે એ ઇન્ફોર્મેશન પર આપણે રિલાય કરીને રહીએ તો ઘણી મિસઇન્ફોર્મેશન અથવા તો ઇનસફિશિયન્ટ ઇન્ફોર્મેશન આપણને મળતી હોય છે. એટલે આઈ વુડ ડેફિનેટલી લાઈક ટુ રેકમેન્ડ કપલ ઓફ વેબસાઇટ કે જે જો તમે જોઈ શકો રેગ્યુલરલી, કેમ કે આ ઇન્ફોર્મેશન ઇન ફ્લક્સ છે, હજુ વધુ ને વધુ ઇન્ફોર્મેશન આવી રહી છે વેક્સિનના ફોલોઅપ પછી ને એની સેફટીના ડેટા પણ. એટલે જ્યારે આ વેક્સિન અવેલેબલ થશે ત્યારે બે વેબસાઇટ જો હું રેકમેન્ડ કરું તો એક તો ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થની ઓસ્ટ્રેલિયાની જે વેબસાઇટ છે એની અંદર ફેક્ટશીટ એ લોકો અપડેટ કરતા રહેતા હોય છે વેક્સિન વિશે, એટલે health.gov.au, અથવા તો ગૂગલની અંદર જ્યારે તમે ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ ઓસ્ટ્રેલિયા કોવિડ વેક્સિન નાખો યુઝ્યુઅલી ઇટ વિલ ટેક યુ ટુ દેટ વેબસાઇટ, અને એમાં તમે અપડેટ્સ રેગ્યુલરલી જોયે રાખો અને પછી તમારું ડિસિઝન લો એ ઘણી સારી પડે. અને બીજી વસ્તુ જે તમારે આખું વેક્સિનનું લેન્ડસ્કેપ વિશે જાણવું હોય કે કઈ કઈ વેક્સિન ડેવલપ થઈ રહી છે, કયા લેવલ ઉપર છે, એની કોઈ નવી અપડેટ છે કે નહીં, તો વેક્સિન ટ્રેકર એક એપ અથવા તો એક વેબસાઇટ બનાવી છે ન્યુયોર્ક ટાઈમ્સ અમેરિકામાંથી, અને એમાં ખૂબ વિઝ્યુઅલી ઇઝી રીતે એ લોકોએ કેટેગરાઇઝ કરીને બધી વેક્સિનની ઇન્ફોર્મેશન મૂકી છે, અને હવે ક્યાં પહોંચી એની ડેવલપમેન્ટમાં એ બધી વસ્તુઓમાં ખૂબ સારી રીતે આપવામાં આવે છે. એટલે મારી તો મેઇન એ જ સલાહ છે કે તમારી જાતને ઇન્ફોર્મ રાખવા માટે એક્ટિવલી સીક આઉટ રિલાયબલ વેબસાઇટ, અને પછી ક્લોઝર ટુ ધ ટાઈમ યુ ટોક ટુ યોર ડોક્ટર, અને એ તમારી પર્સનલ સિચ્યુએશન ઇવેલ્યુએટ કરીને તમને પર્સનલાઇઝ એડવાઇસ આપશે કે તમારા માટે યોગ્ય છે કે નહીં. કેમ કે જે ઇન્ફોર્મેશન ગવર્મેન્ટ વેબસાઇટ પર હોય એ ઇન જનરલ પોપ્યુલેશન માટે હોય, તમારી પર્સન સ્પેસિફિક ઇન્ફોર્મેશન તમારા ડોક્ટર તમને સ્પેશિયલ તમારા હિસ્ટ્રીને જોઈને તમને આપી શકે.
ભૌમિકભાઈ, આમ તો તમારા તરફથી જ અમને ખૂબ બધી માહિતી મળી ચૂકી છે, પણ તે સિવાય પણ શ્રોતા મિત્રોને કોરોના વાયરસ રસી વિશે કોઈ પ્રશ્ન પૂછવા હોય તો અમને લખી મોકલાવે, અને ભૌમિકભાઈ અમે ફરી આપને થોડી તકલીફ આપીશું. પણ આજે તમે સમય ફાળવ્યો તે બદલ ફરી એકવાર ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ વેરી મચ.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.